காக்குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் આંખ 425 મુંબઈ માક્ષરવદનોમ સોમવાર 1949. ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિન પણ મારામાં નથી એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે અને તે દુઃખ પોતાની ઈચ્છા આદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકાર આદિના કારણનું રહે છે અને તે વિટંબણા વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ પણ દુઃખ સંસાર પ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે અને એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે અને તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. વ્યવહારમાં રહેલા જ્ઞાનીની અંતરદશા અને એમની વ્યથા કેવી હોય એ અહીંયા પોતાના ભાગીદાર અને કાકાજી સસરા એવા રેવાશંકર જગજીવન ઉપર લખેલ પત્ર ઉપર પરમ કૃપાળુ દેવ જે વ્યવહારનો પ્રસંગ પડ્યો છે એ વિશે પોતાની મનસ્થિતિ જણાવે છે કે ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી એટલે ઉપાધિથી નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે છે અને છતાં સહન કરીએ છીએ યથાશક્તિ. ઉપાધિ જ્ઞાનીઓથી સહન નથી શકે અને એ કહે છે એટલું કઠિનપણું મારામાં નથી. નિર્દય બનીને નિષ્ઠુર બનીને બધી ઉપાધિઓ સહન કરવી એ કોમળ અંતઃકરણ જેનું હોય, જેના હૃદયમાં કરુણા વહેતી હોય અને એમાં પણ પોતાના આત્માની કરુણા જેને વિશે હોય એમના ઉપાધિ તો બહુ બંધનરૂપ લાગે, ઉદ્વેગનું કારણ બની જાય કે અરે પ્રભુ આ ક્યાં. એ કહે છે કે એટલે યથાશક્તિ સહન કરું છું પણ એવું કઠિન પણ મારામાં નથી કે માથું મારીને પણ સહન કરીએ. એ કહે છે પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ છે. આ તો આ પ્રસંગ એવો પડ્યો છે જે વ્યવહારનો. પરમાર્થનું દુઃખ મટી ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે, આત્મા જ્ઞાન પ્રામ્યો તે નિસંશય છે, ગ્રંથિભેદ થયો તે ત્રણેય કાળમાં સત્ય છે, 15 અંશે પહોંચી જવાયું છે, સુધાની ધારા પછીના પણ કેટલાક દર્શનો થયા છે અને નિરંતર આત્મા આત્મભાવે વર્તે છે અને સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. શ્રુત અનુભવ વધતી દશા એવી તો દશા છે, એમાં આ પ્રસંગ છે. એટલે પરમાર્થનું દુઃખ મટી ગયું છે પરંતુ પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે. આ પ્રસંગ ખોટો છે. જે સ્થિતિ છે, જે દશા છે, એની સાથે આ પ્રસંગનો કોઈ મેળ નથી. પ્રસંગ ઉપાધિનો છે, પ્રસંગ વ્યવહારનો છે, પ્રસંગ સંસારનો છે અને ચિત્ત સ્થિતિ અસંસારિક છે. તો હવે અસંસારગત વાલપ છે તો સંસારમાં વાલપ આવે ક્યાંથી? જેમ આપણને સંસારની વાલપ હોય તો અસંસારગત વાલપ ક્યારે થાય નહીં, થાય તો પ્રાસંગિક થાય, આપણને એ પ્રસંગ પડે. જ્ઞાનીને આ પ્રસંગ પડે છે સંસારનો. એ કહે છે કે તે દુઃખ પોતાની ઈચ્છા આદિના કારણનું નથી. આ જે પ્રાસંગિક દુઃખ છે આ પ્રસંગની અમને કંઈ ઈચ્છા છે એવું નથી, પણ એનું કારણ બતાવે છે. ઘણા ભેદ અને રહસ્યો અગમ નિગમના માર્ગમાં છે. કૃપાળુ દેવ એના કારણમાં આપે છે કે બીજાની અનુકંપા તથા ઉપકાર આદિનું કારણ રહે છે. આગળના પત્રમાં પણ આપ્યું છે કે આ જીવનમાં જેની સાથે સંબંધ થયા છે એવા જીવોની, જેમની સાથે પનારો પડ્યો છે, કંઈક સંબંધોના જગતમાં જીવતો જીવ એને જેની સાથેનો સંબંધ છે એ બધા પ્રત્યેનો કંઈક અનુકંપા. કારણ કે પ્રત્યેકને પ્રત્યેકની સામે સંસાર એ અપેક્ષા અને ઈચ્છાથી જોડાયેલો છે. એટલે સંસારના સંબંધો એ ઈચ્છા અને અપેક્ષાના તંતુથી વણાયેલા છે. આપણને કોઈની ઈચ્છા નથી, પણ કોઈને આપણા તરફની કંઈ ઈચ્છા હોય, અપેક્ષાઓ હોય. એટલે એ અપેક્ષાઓ ભંગ થતા સામાને પણ કેટલું થતું હશે એટલે ત્યાં અનુકંપાનો ભાવ આવે છે. જ્ઞાનીની અંદર આ જબરજસ્ત કે અમને ઈચ્છા નથી, પણ જે કંઈ સ્થિતિ છે એની અંદર એ અનુકંપાનો ભાવ આવે છે. એટલે અનુકંપા અને બીજી વાત મૂકી છે ઉપકાર. જીવ જીવનની અંદર જ્યાં સુધી દેહધારી છે ત્યાં સુધી એકલો એકાકી રહી શકતો નથી. જગત આખું ઉપકારના અનુબંધથી જોડાયેલું છે. કોઈને કોઈનો ઉપકાર, કોઈને કોઈનો ઉપકાર. જગતના જેવો ઉપકાર આપે પણ છે અને ઉપકાર લે પણ છે. એને ઉમા સ્વાતીજીએ તત્વાર સૂત્રમાં કહ્યું છે, પરસ્પરોપ ગ્રહો જીવાનામ. આ જગતની અંદર રહેલો જીવ જ્યાં સુધી જગતમાં છે ત્યાં સુધી એ પરસ્પર ઉપકારના અનુબંધથી સંકળાયેલો છે. એ નિરપેક્ષ નથી, એકાકી નથી. એ સંયોગોની સાથે કોઈ ને કોઈ પ્રકારના પરસ્પર એ અન્યનો ઉપકાર લે પણ છે અને અન્યને ઉપકાર આપે પણ છે. એને ઉપઘાત શબ્દમાં આપ્યો છે શાસ્ત્રની અંદર. તો એ પ્રકારનો એ ઉપઘાત અને અપઘાત, એ કોઈને મદદ પણ કરે છે, કોઈની મદદ એને પણ થાય છે, અને કોઈની દુર્ભાવના પણ એને અસર કરે છે. પરસ્પર જે સંબંધો છે એ પ્લસ અને માઇનસ ટ્રાન્ઝેક્શન્સ હોય છે, માત્ર પ્લસ હોય છે એવું નથી. એટલે અહીંયા અનુકંપા અને ઉપકાર, મા બાપ આદિનો ઉપકાર છે. જીવ જન્મ લે તો બાળ અવસ્થામાં છે, એને ઉછેરવો પડે. 1:raise the generation બાળકોને ઉછેરવા પડે. જેમ છોડને ઉછેરવો પડે એમ સંતાનોને ઉછેરવા પડે. એનું આહાર, એનું પોષણ, એનું શિક્ષણ, એનું પાલન, એનું પોષણ આ બધું કોણ કરતું હોય? તો મમત્વ ભાવે મા બાપ જોડાયેલા છે, સમજીએ છીએ વ્યવહારની અપેક્ષા. એ તો છતાં એને કારણે આનું પાલન પોષણ થાય છે. તો એ મા બાપ પ્રત્યેનો જ્ઞાની દ્રષ્ટિ આપે છે કે ઉપકાર છે. એ ઉપકારથી પણ અમે જોડાયેલા છે. માતા પિતાના ઉપકાર અને સાથે જોડાયેલા આવા જે કાંઈ બાકીના જગતના જીવો હોય એને કોઈ પણ પ્રકારની, પુત્રને પિતા પાસેની કંઈ અપેક્ષા છે, પત્નીને પતિ પાસેની કંઈ અપેક્ષા છે, એવી રીતે સંસારના સંબંધની અંદર કોઈને કોઈ પ્રકારની કોઈ ઈચ્છા અપેક્ષાથી જોડાયેલા છે, તો ત્યાં એવા જીવોને કંઈક માન્યું હોય તો એવી એક અનુકંપા આવે છે. અરે રે, આ જીવોને કંઈક એમની, અમારા થકી જે કાંઈ, અમારા નિમિત્તે એમની જે કાંઈ લૌકિક કામનાઓ પૂરી થવાની હશે, શું થશે એ વાત જુદી છે. પણ એના ભાવની અંદર કે કેમ અમે આ પ્રસંગને સહન કરીએ છીએ, ઈચ્છા નથી તો શું છે પ્રશ્ન થાય આપણને, કે તમને ઈચ્છા નથી તો છોડી દો. ન છૂટે. એ જ્યારે આ વાત હોય જ્યારે કૃતજ્ઞતા બહુ મોટો ગુણ છે. એ અનુકંપા અને ઉપકાર આદિનું કારણ રહે છે અને તે વિટંબણા વિશે, એ વિટંબણા છે. આ ઉપકાર ને અનુકંપા એ વિટંબણા છે. એ વિટંબણા વિશે ચિત્ત ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. અરે રે, આપણે ધાર્યું હોય કામ કરીએ ને કોઈની અપેક્ષા એટલી બધી વધી જાય ને આપણને એમ થાય કે અત્યારે જો આને ના પાડશું ને તો ક્યાં કેટે થઈ જશે, એટલો બધો આઘાત લાગી જશે. આપણે સમજીએ છીએ કે આપણને કોઈ રસ નથી, કાંઈ નથી. તો ક્યારેક કોઈની લાગણીને ધ્યાનમાં રાખીને પણ વ્યવહાર કરવો પડતો હોય છે અને થતો હોય છે. એટલું છે કે એમાં વંચના કેટલી છે એ તો પ્રત્યેકનો પોતાનો વિષય છે. જાતને છેતરવાના ધંધામાં તો માણસ જેટલો કોઈ હોશિયાર બીજો નથી. પોતે કેટલો નિષ્પૃહ છે, પોતે કેટલો અલિપ્ત છે, પોતે કેટલો નિર્લેપ છે, ત્યાં માત્ર ઉપકારના કારણે કરે છે કે અંદર પણ અંદર અભરખા પડી છે બદલાની ભાવના છે, કંઈ ને કંઈ પ્રકારનું લૌકિક સ્વાર્થ છે. એ કહેવામાં આવે કે ન કહેવામાં આવે એ અલગ વસ્તુ છે, પરિણામ ભૂલથાપ ખાતું નથી. મોહને મોહ દયામાં પ્રભુએ આ વાત કરી છે કે મોહ દયાનું નામ લે હોય મોહ, સ્વજનો સાથે મોહ દયા કે શું થાય, આપણે તો કરવું જ પડે ને, આપણી તો ફરજ છે, હોય મોહ, પોતાનો સંસારગત સંબંધનો મોહ હોય. પણ જ્ઞાની કહે છે કે ત્યારે પણ પરિણામ ભૂલથાપ ખાતું નથી. વિતરાગતા આપણામાં કેટલી છે, વિરાગ દ્રષ્ટિ આપણામાં કેટલી છે, વિરક્તિ આપણામાં કેટલી છે પદાર્થ પ્રત્યે, સંબંધ પ્રત્યે, તો ત્યાં ઉપકાર લાગુ પડે. નહીં તો આવા જ્ઞાનીના વચનો લઈ અને ગમે તે પ્રકારનો વ્યવહાર આપણે આપણો કરી અને આપણા સ્વચ્છંદને પોષીશું કે શું થાય, અનુકંપારે ઉપકારથી અમે કરી છે, કૃપાળુ દેવે કરતા હતા. અને એવું જગતની અંદર ઉદાહરણ આપ્યા કરે. તે વિટમણા છે જ્ઞાનીને તો, આ ઉપકારને એની તે વિટમણા વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય. ઉદ્વેગ એ આંતરિક સ્થિતિ છે, ઉદ્વેગ પામી જાય છે, અરે રે અમારે આ અનુકંપાના ઉપકારના ભાવોની અંદર પ્રવર્તન કરવું પડે છે, એનો ઉદ્વેગ છે. આટલા લેખ ઉપરથી તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, અમે આ કહીએ છીએ એ નહીં સમજાય, અવડો અર્થ લેવાય, વિપર્ય થાય, કોઈ અર્થઘટન જ ઊંધું મારે. કૃપાળુ દેવ અહીંયા એટલા માટે વાતને બંધ કરે છે કે નહીં સમજાય. જ્ઞાનીની અંતઃસ્થિતિ સમજવી અને એમાં આ અગમ નિગમના રહસ્યોને જોડવા, નિરપેક્ષ થઈને જોડવા પડે, પોતાની જાતને દૂર કરવી પડે, આપણા મોહબંધનને દૂર કરવા પડે, અને પછી જ આ જ્ઞાનીની વાત હોય તો જ એનો તંતુ સંધાશે. નહીં તો આપણા આપણી માન્યતાઓ, આપણા આગ્રહ, આપણો અભિપ્રાય જે દૂષિત છે એની સાથે આ વાતને જોડવા જઈએ, કૃપાળુ દેવે વાતને બંધ કરે છે કે નહીં સમજાય. કેટલે કંશે તમને સમજાઈ શકશે, રેવા શંકર સાથે છે એટલે એને ખબર છે, એ સ્થિતિ જાણે છે, અને બંને મોરબીમાંથી સાથે મુંબઈ ગયા છે અને ધંધો કરવાનો અને પહેલાની વકીલાત છોડાવી છે. કેટલે કંશે તમને સમજાઈ શકશે. એ ઉદ્વેગ સિવાય બીજું કઈ દુઃખ સંસાર પ્રસંગનું જણાતું નથી. અમને કઈ સંસાર પ્રસંગમાં દુઃખ હોય તો ઉદ્વેગનું છે. ઉદ્વેગ ત્યારે છે કે જ્યારે અમારે આ અનુકંપાના ઉપકારની અંદર થઈને કોઈ પ્રવર્તન કરવું પડે છે. ઈચ્છાનો તો કોઈ પ્રશ્ન જ નથી, ઈચ્છાનો કોઈ પ્રશ્ન નથી. એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ પણ દુઃખ સંસાર પ્રસંગનું જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણનો હોય એમ મને નિશ્ચયપણે લાગે છે. ટેસ્ટિંગ કે સંસારના પ્રસંગમાં પદાર્થમાં અસ્પૃહા હોય, બિલકુલ ચિત્તની અંદર કઈ પણ વસ્તુ મેળવવાની કોઈ ઈચ્છા ન હોય, નિરીહપણું જેને કહીએ, અંતરંગની પણ સ્પૃહા ન હોય અને ઉદ્વેગ રહેતો હોય તો સમજવું કે તે ઉદ્વેગ કેવળ અનુકંપા અને પરમ અને ઉપકારને કારણે છે, નહીં તો છેતરપિંડી છે. ઉપકાર અનુકંપા નથી, સ્વાર્થ છે, મોહદ્રષ્ટિ છે, પોતાની નિજ મોહ છે. આ વિવેક સમજવો બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ સમજણથી, ખૂબ વિવેકથી, શાંતિથી આ વચનોનો વારંવાર અનુપ્રેક્ષા કરીએ ત્યારે એ વાત પકડાશે કે ઉદ્વેગ રહે સંસારની અંદર અને તમને એક જ સ્પૃહા ન હોય તો સમજવું કે ઉપકારને અને અનુકંપાનું કારણ છે એનું, નહીં તો આપણી પોતાની બળતરાનું કારણ છે, આપણી પોતાની વાસના અને તૃષ્ણાનું કારણ છે. આપણે જગતને ભલે કહીએ કે મારે કુટુંબનો ઉપકાર કરવો પડે ને, મારે તો અનુકંપાને આનું જોવું પડે ને તેવું પડે, હાવ ખોટી વાત છે, કોઈ કાંઈ જોવું પડતું નથી, પણ સ્પૃહા છે અંદર, કોઈને પ્રકારની સ્પૃહા છે, એનું સ્વરૂપ વાસનાનું હોય, ઈચ્છાનું હોય, તૃષ્ણાનું હોય, કંઈ ને કંઈ પ્રકારની અપેક્ષાનું હોય. જ્ઞાની કહે છે કે કંઈ પણ પદાર્થની અસ્પૃહાપણું શબ્દ મૂક્યો છે, અ અમને આખા સંસાર પ્રત્યે અસ્પૃહાપણું, ત્યારે સમજાય કે આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે. તૃણ શબ્દ એવો છે કે જેના પ્રત્યે કંઈ સ્પૃહા ન હોય એ તૃણવત, અને સોનું શબ્દ એવો છે કે સ્પૃહાની પરંપરા છે, પરાકાષ્ઠા છે. જાન જાય પણ સોનું છૂટે નહીં. મરે ત્યારે માથે રાખી, ડૂબતો હોય તો સોનાની પેટી માથે રાખે, કદાચ બચી જાવ તો એ પેટી ઉપર ઉભો ન રહે. ડૂબતો હોય, અહીં સુધી પાણી આવી ગયું હોય તો પેટી નીચે મૂકીને પછી ઉભો રહો, હું જરાક પાણી થોડું બચ્યો, ન બચ્યો એ શું કરે? સ્પૃહા, અસ્પૃહા પણ. અને જો આ રીતનો ઉદ્વેગ આવે ઉપકારને અનુકંપાનો, તો સમજવું કે એનું કારણ આ અન્યની ઉપકાર કે અનુકંપા છે, એમ મને નિશ્ચયપણે લાગે છે. જો સામે બેરિસ્ટર છોડો, રેવાશંકર વકીલ છે, આ વાત થોડી સૂક્ષ્મતાથી, થોડી તરસંગત પણ જીવની અંદર હોવું જોઈએ. કોઈ વાતને કેમ અનુસંધાનથી કેમ જોડવું, ઉપયુક્ત જેને કહીએ. જ્ઞાનીના વચન વાંચવા તો સરળ છે, સાંભળવા એ સરળ છે, વાંચવા કરતા સાંભળવા સાવ સરળ છે. કેમ કે એમાં ઉપયોગ આપ્યો કે ન આપ્યો ક્યાં કોઈ પૂછે છે? પણ વાંચવામાં તો એ જ વાંચવું પડે ને જે લખ્યું છે, એટલે ઉપયોગ આપ્યા વિના છૂટકો નથી. અને આ વાંચવું હોય તો ઉપયોગ બીજે જાય તો ન વંચાય, ગરબડ ગોટા મારે, ક્યાંક લોચા જ મારે. અને ઘણાના વાંચી છે, જોયું ન લખ્યો એ અક્ષર બોલે, શબ્દ બોલે, અરે પણ ક્યાં લખ્યો છે, ક્યાંથી કાઢ્યો તમે? મનમાં ગુમરાતું હોય એ બધું આવ્યા કરે. વાંચવા કઠિન, સાંભળવા સહેલા, અને સમજવા અતિ કઠિન. કેમ કે સમજવામાં એને શું લખ્યું છે નહીં, એ શું કહેવા માંગે છે એ સમજવું છે. શું લખ્યું છે એ નહીં, શબ્દ તો માધ્યમ છે, એ તો વ્યક્ત છે, અવ્યક્ત શું છે? અરે લખેલું તો સૌ કોઈ વાંચી દે ને સમજી લે, એમાં શું હતું? કેમ કે એ ડિક્શનરી મિનિંગ ઉપર જવાનું. સ્કૂલના ચોપડા સરળ છે વાંચવા ને સમજવા બે. કેમ કે કાંઈ ન હોય તો સાહેબ શું કહે, દરેક છોકરાને અત્યારે ડિક્શનરી અપાવે છે, ડિક્શનરી લઈ લે, જો એમાં શું લખ્યું છે કે. કેમ કે એને ન ખબર હોય માસ્તરને, કેટલાક શબ્દો એવા આવી જાય સાહિત્યના પાઠમાં કે એને અર્થ શું કરવો, એટલે શું કે ડિક્શનરી, ઓપન યોર ડિક્શનરી, ફાઇન્ડ આઉટ ધ વર્ડ. અહીંયા ડિક્શનરી કામ ન કરે, અંદરની ભાવનાની ડિક્શનરી, પ્રજ્ઞાની ડિક્શનરી ખોલવી પડે. જ્ઞાનીનો આશય શું છે, જ્ઞાનીને શું કહેવું છે, વક્તવ્ય શબ્દની પાછળ અવક્તવ્ય શું છે, અને આ જ્ઞાનીને કહેવાનો હેતુ શું છે, એનું તાત્પર્ય પકડવું પડે સાર. કેટલીક વાત એટલું બધું કહેવાની વસ્તુ છે એ પણ કહી ન શકાય કે જ્ઞાનીને આ કહેવું છે, ન કહી શકાય. તાત્પર્ય પકડાય કે આ એનું તાત્પર્ય છે. એ કહે છે કે એમ નિશ્ચયપણે મને લાગે છે, અને એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે. આવા જ્ઞાનીઓ બહુ, જ્ઞાનીની વાતોના પ્રસંગો આપણે સાંભળીએ ને, ભગવાન મહાવીર જેવો આવો પુરુષ એટલા બધા ઉપસર્ગ કઠિન સહન કરે, કાનમાં ખીલા ઠોકાય તો પણ જેની સમાધિથી વિચલિત ન થાય, એને સંગમદેવ જાય ત્યારે આંખમાં આંસુ આવે. સંગમના ઉપસર્ગથી મહાવીરની આંખમાં આંસુ નથી, સંગમના ઉપસર્ગ, છ છ મહિના સુધી ઉપસર્ગથી મહાવીરની આંખના ખૂણા ભીના થયા નથી. એ અપકારી હતો, એ અપકારીના ઉપર પણ એટલો ઉપકાર. એ જ્યારે જોયું જતી વખતે, અહો છ મહિના આ જીવ મારા સાનિધ્યમાં, મારી નિશ્રામાં રહ્યો પણ પામશે નહીં, આત્મકલ્યાણ એનું નહીં થાય. અભવી હતો જ્ઞાનીને એના આત્મકલ્યાણ નહીં થઈ શકે એ કારણે આંખમાં આંસુ આવે. એમ અહીંયા અનેક પ્રકારના સંસારના પ્રસંગો કામ કરવાથી આંખમાં આંસુ નથી આવતા. કોઈ પણ પ્રકારની મોહદશા નથી કે આંખમાં આંસુ આવે, એની પોતાના જીવ પ્રત્યેની કરુણા આવે છે. અહો આ જીવે કેવો કર્મનો બંધ બાંધ્યો હશે. એટલે કે છે કે આ બધાને કારણે અમારે ઉપકાર અને અનુકંપાની આ કરુણામાં આ વિટંબના સહન કરવી પડે છે, ઉદ્વેગ થાય. અને એ ઉદ્વેગને લીધે ઉદ્વેગ થાય છે, ઉદ્વેગ શેનો થાય છે? કોઈના પ્રત્યે ઘૃણા નથી, તિરસ્કાર નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, કર્યા માટેનો કંઈ કંટાળો નથી. પણ આ સ્થિતિ, એ કહે છે આંખમાં આંસુ આવી જાય છે અને તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે, એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. અને તે સમયે શું કરવું આ કારણોમાં? પરતંત્ર છીએ, સંયોગ અને સંબંધ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી એ સંઘની પણ પરતંત્રતા છે, સંબંધની પણ પરતંત્રતા છે. અને આવી પરતંત્રતા જ્ઞાનીઓ વેદે છે, એને આ પારતંત્ર વેદાય છે સંઘનું અને સંબંધનું. કેમ કે ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ છું, સર્વ સંબંધનું તીક્ષ્ણ બંધન છેદીને, આ બંધનો છેદવા છે. પણ એ ઉદયને કારણે છેદાતા નથી, એટલે પારતંત્ર્ય ત્યાં એ અપેક્ષા એ છે કે હજુ આ સંઘ છૂટતો નથી. એટલે એને લખ્યું કે અમને અસંગ થવાની ઈચ્છા છે, બાકી તો એક દેશ અનુભવવાનો બાકી છે, એ પણ અનુભવાશે. એક અસંગપણું જો નિવૃત્તિ થઈ જાય તો અસંગપણું આવે, અને તો તે દેશ પણ અનુભવાય, અને પછી અમારે લોકાલોકનું જ્ઞાન જોવાની પણ વિકલ્પ રહેતો નથી. એની ચિંતા મને નહીં પણ આ લખનારને થાય છે, એમ લખ્યું વળી. કૃપાળુ દેવની વાતના અનુસંધાનથી ક્યારેક ક્યારેક વિચાર કરીએ તેમ થાય કે કેટલો આ પુરુષનું એક ચારિત્ર આપણને પણ કઈ વિચાર દશા સુધી લઈ જાય છે. સાચો સત્યાર્થ અને પરમાર્થ સમજવો હોય તો કેટલે સુધી પ્રજ્ઞાની ધારાને સૂક્ષ્મ બનાવવી પડે, ત્યારે એ વાતનો આપણને અદ્ભુત રહસ્ય છે એ પકડાય. ઓહો, એ કહે છે કે આ પરતંત્ર દેખાય છે એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે, ફરીથી પાછી ઉદ્વેગની જેવી ઉદાસીનતા થઈ જાય છે. કેમ કે આમાં અમારી પરતંત્રતા છે. શેની પરતંત્રતા છે? બસ સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવ્યો નથી ત્યાં સુધી આ ઉપકાર અનુકંપા અને એ વિટંબણા ચાલુ છે, એ વિટંબણા ચાલુ છે ઉપકારને અનુકંપાની. આગળ આ એક વિષય પૂરો થાય છે. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી, તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને, આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. આ ચાર લીટીમાં જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ બતાવે છે. જ્ઞાનીનો માર્ગ શું છે? સંપ્રદાયના માર્ગ અનેક છે, ગચ્છના માર્ગ અનેક છે, સંઘ સંઘાડાના માર્ગનું સ્વરૂપ ઘણું છે જુદું જુદું. એ બધા વ્યવહારના ભેદ આવે છે. જ્ઞાનીના માર્ગમાં ભેદ ક્યારે ન હોય. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હો થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. જ્ઞાનીઓ વર્તમાનમાં પણ છે, અતીતમાં થયા છે ઘણા અનેક અનંત, અને અનાગતની અંદર અનંતા જ્ઞાનીઓ થશે, જન્મ લે છે. માર્ગનો ભેદ હોતો નથી. જ્ઞાનીઓનો માર્ગ સનાતન છે, શાશ્વત છે, સદાય એનું વિદ્યમાન પણ છે. એટલે જ્ઞાનીનો માર્ગ એ પણ એક સત છે. આ જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ જીવે જ્ઞાનીના માર્ગની આરાધના કરવાની છે તો એનું સ્વરૂપ કૃપાળુદેવે આ ચાર લીટીની અંદર અદ્ભુત રીતે બતાવ્યું કે જ્ઞાનીનો માર્ગ શું છે. તો કે જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે. શું છે? કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી. આટલી જ વસ્તુ પકડી લેવ્યો અને આ વાત આત્મસિદ્ધિમાં કીધી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તે હનો, એ જ ધર્મનો મન. ધર્મ સનાતન છે. અનંત જ્ઞાનીઓ એ પ્રકાશિત ધર્મનું સ્વરૂપ શાશ્વત છે. અને જ્ઞાનીઓના માર્ગના ધર્મનો મર્મ શું છે તો કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી. દેહાધ્યાસ, દેહ પ્રત્યેની આત્મબુદ્ધિ, દેહ પ્રત્યેનું મમત્વ, દેહ પ્રત્યેની મૂર્છા, કોઈ પ્રકારે આ દેહ મૂર્છાપાત્ર નથી. ખૂબ વિચારવું, જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ વિચારવું. એકદમ જીવને ચૈતન્યને શરીરથી કેવો જુદો પાડીને કે બે ફાટ જુદો કરે છે. આ જ્ઞાનીનો માર્ગ છે. તારું તું ગમે એટલી દલીલ કર, તું ગમે એટલું તત્વજ્ઞાનની ફિલોસોફી કર, એક વાત નિશ્ચિત છે, આ દેહ અને આ ચૈતન્ય જુદું છે અને મૂર્છાપાત્ર આ દેહ નથી. આ દેહ પ્રત્યે તને કિંચિત માત્ર પણ આસક્તિ હોય, મૂર્છા હોય, મમતા હોય, સ્નેહ હોય તો તું જ્ઞાનીના માર્ગથી તેટલો દૂર છો. વાત ગમે એટલી કરતો રહસ્ય જો પકડાઈ જાય, મૂળભૂત ભૂલ કપાઈ જાય અને એ જશે તો બાકીનું બધું આપોઆપ થશે. આપણે તો અત્યારે પાટાપિંડીમાં જ પડ્યા છીએ, લેપ લગાવવામાં જ પડ્યા છીએ. મૂળભૂત શું ભૂલ છે અને એને કેમ કાપવી, કે આ જીવની અનાદિકાળથી જે દેહ ધારણ કર્યો છે તેની સાથે એને મૂર્છા થઈ છે, આત્મીયતા થઈ છે, આસક્તિ થઈ છે, મમતા છે, એને પોતા એને વિશે પોતાપણું માને છે અને માનીને જ તેનો વ્યવહાર કરે છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. બધી જ પ્રવૃત્તિ આ રીતે ચાલે છે. અવલોકન કરવાનો ટાઈમ નથી એટલે ખબર પડતી નથી. આત્મવિચારનો અવકાશ જીવને ઉત્પન્ન થતો નથી એટલે ખબર પડતી નથી. અને જ્યારે ધર્મક્રિયા કરે છે ત્યારે પણ આત્મવિચારના અવકાશ વિના કરે છે. એવો ક્રિયા જળ છે કે જે ક્રિયા ધર્મને કરે છે એમાં જ ગળાડૂબ છે, એ પોતાનો વિચાર કરતો નથી અને સમજે છે કે મેં ધર્મ કર્યો, મારે રોજ આટલું તો કરવાનું જ, આટલી સામાયિક ને આટલો પાઠ ને આટલો સ્વાધ્યાય ને આટલી ભક્તિ, પણ આત્માનો વિચાર નહીં કરે, અવકાશ જ નથી. જ્ઞાની કે છે કે આત્મવિચારના અવકાશ વિના આત્મજ્ઞાન પ્રાપ્ત કેમ થાય, અને જે વિષયનો વિચાર જ આપણે ન કરતા હોય એ વસ્તુની ફલશ્રુતિ કેમ મળે આપણને. પણ આ કઈ વિચાર થતો જ નથી, પણ ક્યાંથી થાય? એ સંસારમાં હોય તો સંસારના કામમાં બિઝી છે અને ધર્મમાં હોય તો એ ક્રિયાકાંડમાં બિઝી છે. એટલો બધો બિઝી છે કે એને સામાયિકની અંદર 48 મિનિટ તો ઓછી પડે. મારે આ કરવાનું છે, મારે તે કરવાનું છે. અરે, કરવાનો તો માત્ર આત્મવિચાર કરવાનો છે, સ્વરૂપનો વિચાર કરવાનો છે, અંતરશોધ કરવાની છે. એ અંતરશોધ માટે ટાઈમ નથી. એને એ માળા ફેરવતો હોય તો બહાર, એ વાંચતો હોય તો બહાર, એ ભક્તિ કરતો હોય તો બહાર. એનું લક્ષ્ય જેટલું રાગમાં છે એટલું ભાવમાં નથી. બહુ મુશ્કેલી છે. શબ્દમાં છે એટલું અર્થમાં નથી. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી. દેહ પ્રત્યેની મૂર્છા ટળવી આ જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ છે. તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. આ આત્માનું કામ છે. આ વિનશ્વર શરીરને માટે એના દુઃખે સોચવાનું, શરીરની આકુળતા, અનાકુળતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, એ કે છે આ આત્મા નથી. એને આ આત્માનું મહત્વ જ સમજ્યો નથી. જ્ઞાનીઓ ઘણી વાર એમ કહે કે ચિંતામણી રત નથી, કાગડાને ઉડાડવાનો ધંધો કરસ. આ શરીરની જે કાંઈ વ્યાધિઓ છે
એ કર્મજન્ય ઊભી થાય, વહી જાય, આપોઆપ બધું ચાલ્યા જ કરશે. તું લક્ષ ન આપતો એ થશે, અને આપીશ તોય થવાનું હશે, તે થઈને જ રહેશે. પોતાનું આત્મ અજ્ઞાન એનો એને સોચ, શરીરનો સોચ નહીં, શરીર સંબંધી વિચાર નહીં, એની પ્રતિકૂળતાઓને આમ તેને ઠીક નથી રહેતું ને જીવોને 15 દીથી આમ છે ને આ વાયુ મૈટો ત્યાં દુખાવો શરૂ થયો ને અહીંયા થયું ત્યાં આ થયું ને ફલાણું થયું ને ઢીકણું થયું ને બધા દર્દના નામ મોઢે આવડે હરાને ખરો જો. ડોક્ટરને ન આવડે એટલું આવડે, કારણ કે બધા ડોક્ટર આગળ છે ને ડાપણી જ કર્યું છે એને. આનું આટલું હોય ને તો આમ થઈ જાય, એ આમાં આમ આમ જરૂર ન પડે, આટલી ડિગ્રી હોય ને તમને તો એમાં આટલું કરો ફેર પડી જાય. આ હોશિયારમાં હોશિયાર ભાઈ દવાખાનું નાખને તું. દર્દના સંબંધી વિચાર કરતા કરતા એટલો ડાયો થઈ ગયો છે કે હવે બીજો ધંધો બંધ કરીને જો ડોક્ટરી શરૂ કરે તો હાલે એવું છે, મુશ્કેલી છે. એક વિચાર કરવાનો છે કે મને જીવની અનાદિથી સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની ભૂલ થતી આવી છે. કૃપાળુદેવ લખે છે અનાદિથી આ જીવની સ્વરૂપનો નિશ્ચય, આત્મ અજ્ઞાન, હું કોણ છું બસ એટલું જાણતો નથી અને બાકીનું બધું જાણે છે. એ વાતને 16 વર્ષની ઉંમરે લખાયેલી મોક્ષમાળાની અંદર અમૂલ્ય તત્વના રૂપમાં આપી કે જો બધું જ પછી, એવરીથિંગ કેન વેઇટ, everything can wait in this world except self realization, except self realization it cannot wait. આ મનુષ્ય જન્મની અંદર everything can wait, મારે આ કરવું છે, મારે તે કરવું છે, આટલા ટાર્ગેટ છે ને હજી તો આટલો લક્ષ્યાંક પૂરો કરવાનો છે, everything can wait, થશે, અનેક જન્મમાં થશે, અનંત જન્મમાં થશે, ચિંતા કરમાં આવું થયું છે, આવા ટાર્ગેટ ઘણા પૂરા કરી લીધા છે, ભાન નથી એટલું જ છે. સેલ્ફ રિયલાઇઝેશન કેન નોટ વેઇટ. આત્મ સાક્ષાત્કાર, આત્મદર્શન, આત્મજ્ઞાન, આ મનુષ્યપણું, પંચેન્દ્રિય, સંજ્ઞીપણું, 6 પર્યાપ્તિ એવો દેહ, સંજ્ઞીપણું જે પ્રજ્ઞામાં પરિવર્તિત થઈ શકે યોગ મળે તો, અને એવો ઉત્તમ યોગ આર્યદેશ, ઉચ્ચ ગોત્ર, સદગુરુના બોધનો પ્રાપ્તિ, આ બધા જ નૈમિતિક કારણો છે, થઈ શકે. આત્મદર્શન થઈ શકે. પરમ કૃપાળુ દેવ તો લખે છે કે બધું જ શ્રુત વયુ ગયું છે, છેદ વિચ્છેદ થઈ ગયો છે, તો પણ આ કાળમાં અનંત ભવને છેદીને માત્ર એક ભવ બાકી રાખે તેવું એકાવતારીપણું આજે પણ હજુ પ્રાપ્ત. આપણે ગયા પત્ર જ પૂરો કર્યો હજી. એકાવતારીપણું જ્યાં વિદ્યમાન છે ત્યાં આ જીવે જો કંઈ પણ સોચવાનું હોય તો આત્મ અજ્ઞાન, મારું આત્મ અજ્ઞાન કેમ ટળે, જો એને કંઈ પણ જાતનું વિચારવું હોય તો એક જ વિચાર કરવો ઘટે છે. આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો કોઈ સોચ તેને ઘટતો નથી, એને બીજું કંઈ દુઃખ નથી, એને બીજી કંઈ પણ પ્રકારની મુશ્કેલી નથી, આત્મ સ્વરૂપનું ભાન થતું નથી, આ જ મારી એક તકલીફ છે બસ. આને કૃપાળુ દેવે કીધું છે મુમુક્ષુતા. આપણે પાછું આ બધું સમજીને કંઈક શું છે મુમુક્ષુતા, જગતની મહાશક્તિથી જે મૂંઝાય અને એક મોક્ષને માટે જ યત્ન કરે છૂટવું છે, અને જે જીવ છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. લ્યો આ એનું રહસ્ય. આત્મ અજ્ઞાન આ જ મોટો રોગ, આ જ મોટું દુઃખ, આ જ મોટું દર્દ જીવને, બાકી કાંઈ નહીં. શરીરના દર્દો શરીર સાથે વયા જવાના, ડાયાબિટીસ હોય, કેન્સર હોય, બ્લડ પ્રેશર હોય, હાઈપર હોય, જે કંઈ હોય, શરીરને છે કે તને છે. ડાક્ટરે કહ્યું છે કાયમી છે, પણ કાયમી કેની અરે, તારી અરે કે શરીર અરે? રામનાથ પરા ગયા પછી ડાયાબિટીસ રહી જવાનો ઘરમાં? કે ગયો એ ડાયાબિટીસ લઈને ગયો? એના જર્મ્સ બધા અહીંયા પડ્યા છે, હવે લઈ જાઓ, અહીંયા પતાવી દો. એક પણ રોગની સાથેનું એનું કારણ કઈ ભેગું આવતું નથી. આત્માનો રોગ છે, ભ્રાંતિ છે, અને મરી ગયો તો ભ્રાંતિ ભેગી આવી. આત્મા અજ્ઞાન છે ને દેહ છૂટી ગયો. પ્રભુશ્રીને આવો ભાવ થયો કે પ્રભુ 10 મહિનાથી આ તાવ આવે છે, દેહ છૂટે એની પરવા નહોતી, હો શેની ચિંતા હતી? કે મર્યા પહેલા જો સમ્યકત્વ પ્રાપ્ત નહીં થાય તો પ્રભુ અનંત કાળ સુધી આવો જોગ મળશે નહીં અને અમે અનંત ભવમાં રખડી મરશું. આ ચિંતા સૌભાગ્યની હતી કે ભ્રાંતિમાં ફસાઈ ગયા છીએ, આત્મા મળી ગયો, જ્ઞાન થઈ ગયું, પણ હવે ખબર પડી કે એ જ્ઞાન નથી, દેહને આત્મા પ્રત્યક્ષ પ્રગટ ભિન્ન દેખાતા નથી, ભાસ થતો નથી. આપ કંઈ કૃપા કરો, હવે તો ખાટલે પડ્યા છીએ. આ ચિંતા હતી એને, દેહના રોગની નહીં, આત્મ અજ્ઞાન. આ આંખો વિચાય ત્યાર પહેલા, આ શરીર છૂટી જાય ત્યાર પહેલા, આ શ્વાસ ખૂટી જાય ત્યાર પહેલા આ જીવને આત્મદર્શન થઈ જવું જોઈએ, નિજ સ્વરૂપ વિશે નિશંક થવો જોઈએ. આ અધ્યાત્મનો મર્મ છે. આ તમામ પ્રકારનો જે કાંઈ યોગ સાધના છે એનો મર્મ આ છે કે આ મનુષ્ય પર્યાય છૂટે ત્યાં સુધીની અંદર જીવને આત્મજ્ઞાન થવું જોઈએ, આત્મદર્શન થવું જોઈએ, એની પ્રતીતિ થવી જોઈએ, ભ્રાંતિ ટળવી જોઈએ, ભ્રમણા ટળવી જોઈએ, સંદેહ જવો જોઈએ, સંશય જવો જોઈએ, દેહ તે જ હું, આમાંથી એને મુક્ત થઈ જવું જોઈએ. આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. જ્ઞાનીઓને મૃત્યુ સામે દેખે છે. પ્રગટ એવો યમ લીધો કે લેશે, કાળ શિકારી માથે તડાપ મારીને બેઠો જ છે. જેમ બાજ પક્ષી નાના પક્ષીઓ ઉપર જેમ ફરતું હોય છે અને લીધો કે લેશે, શિકારને ઉપાડ્યો કે ઉપાડશે, એવી રીતે કાળ શિકારી આપણા આયુષ્ય ઉપર બેઠો છે. તે સમયે પણ જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી, દેહને વિશે મૂર્છા નથી વર્તતી તેવા પુરુષને નમસ્કાર છે. આ જ્ઞાની પુરુષનું ઓળખાણ છે, આ જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ છે. આવો જ્ઞાની હોય, આ જ્ઞાનીના લક્ષણ છે. એ જ્ઞાનીમાંથી કોઈ આપણા ઋણાનુબંધ હોય તો સદગુરુ થાય, પણ મૂળ જ્ઞાની તો હોવો જોઈએ. આ તો જ્ઞાન વિનાના બાકીના ગુણ ઘણા હશે, કાંઈ વળે નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય, બાકી કુળે ગુરુ કલ્પના આત્માર્થી નહીં જો. આત્માર્થી પેલા જ્ઞાન જોશે કે આ જ્ઞાની એના દેહથી વિરક્ત છે, એ દેખાય છે, એ સિવાય એને પોતાનું અસ્તિત્વ એનો બોધ છે. અને મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે, એની દશાને પણ ઓળખે, અને પછી ગુરુ થવાને એ માર્ગ પ્રકાશી શકે, એ બધા સદગુરુના લક્ષણ છે. એ કોઈ વિશેષ પ્રકારની એની સંપત્તિ છે, સંપદા છે, બધા કેવળ જ્ઞાની છે, પણ માર્ગને આલોકિત કરી શકે તારકપણું છે, એ તીર્થંકરનો વિશેષ ગુણ છે. પણ જ્ઞાન અપેક્ષાએ તો બધા આત્માઓ સમાન છે, એમ કોઈ તીર્થંકર થઈ શકે એમ છે એક વિશેષ એની આવશ્યકતા છે, એમ સદગુરુ એ પણ એક વિશેષ કે જેમાં વિચરે ઉદય પ્રયોગ છે, જેમાં અપૂર્વ વાણી છે, કોઈને વાણી ન પણ હોય પણ સદગુરુને તો હોવી જરૂરી છે. પરમ શ્રુતપણું, બીજાએ આત્મા જાણી લીધો હોય તો કદાચ એને કોઈ શ્રુતનું જ્ઞાન બીજું ન હોય, એમાં એને આત્મામાં બધું આવી ગયું, પણ સદગુરુને તો જરૂરી છે, એને નિશ્ચય કરાવવો છે. તમામ સર દર્શનના તાત્પર્યને જાણીને એને આત્માનો નિશ્ચય કરાવવો છે, વિતરાય માર્ગનો નિશ્ચય, કારણ કે સદગુરુથી કોઈને ભ્રાંતિ ન થવી જોઈએ, કોઈને ભ્રમણા ન આવવી જોઈએ. સદગુરુ તો એ પ્રકારનો છે પુરુષ કે જેણે જગતના જીવોનો આ અજ્ઞાન ટાળીને આત્માના માર્ગને આલોકિત કરવાની જવાબદારી છે જેની, અને એ જેની સાથેના ઋણાનુબંધ હોય, પણ એની ભૂમિકા આત્મજ્ઞાન તો હોવું જ જોઈએ. અને આત્મજ્ઞાનની અંદર આ પ્રકારનો કે પ્રગટ યમને સમીપ દેખતા છતાં એની કસોટી છે, એને શારીરિક ગમે તે પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય, ઉપાધિનો, વ્યાધિઓનો, જેને કે હલ્લો આવે, છતાં પણ દેહને વિશે જેની મૂર્છા ઘટતી નથી, આ એનું ટેસ્ટિંગ છે સદગુરુનું. 464માં પણ કૃપાળુદેવે કીધું છે કે જ્ઞાની ન હોય ને અજ્ઞાની ને જ્ઞાની હોવાનો ભ્રમ વર્તતો હોય એ સહેજ પણ શારીરિક પ્રતિકૂળતાની અંદર એને દૂર કરવાની અંદર જ પડ્યો હોય, અને પહેલાને એ દુઃખને દૂર કરવાની પણ ચીવટ હોતી નથી. દેહાધ્યાસ નીલ છે, આત્મજ્ઞાનનો અર્થ દેહાધ્યાસ નીલ છે. દેહાધ્યાસ પ્રબળ હોય અને 8-10 કલાકના કાર્યક્રમમાં 3 કલાક દેહાધ્યાસ ના જોઈ, સેવાઓ બધી ફલાણા ભાઈ સેવા આપણે, આ ભાઈ સેવા આપણે, બધો આ બધા દેહાધ્યાસના બધા ધંધા છે, અને માની લેવાનું પોતાને જ્ઞાની દશા. ભ્રાંતિમાંથી જગત ક્યારે દૂર થયું નથી. જ્ઞાનીના માર્ગને સમજાવનારા, એની સૂક્ષ્મતા બતાવનારા પરમ કૃપાળુ દેવ જેવા તો કોઈ આ કાળની અંદર લોકોત્તર પુરુષ અપવાદ રૂપે આવે છે, અને ત્યારે જગતના જીવોને ધર્મની બાબતની અંદર જે સંભ્રમણા છે એને દૂર કરે છે. એ કહે છે કે યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી, યમને સમીપ મૃત્યુ દેખાય ત્યારે એનું આર્થ ધ્યાન ન હોય, ડોક્ટર ક્યાં છે, ઉપચાર ક્યાં છે, ઓલાને ટેલિફોન કર્યો કે નહીં, ફલાણું ક્યાં છે, આવી બધી વિચારણા કરે, આ કહે છે એ પુરુષને નમસ્કાર છે. કૃપાળુદેવ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જે અપ્રતિબદ્ધપણે વર્તે છે એને નમસ્કાર છે. આવો પુરુષ આ જ્ઞાની છે ને પછી સદગુરુ થાય છે. એટલે સદગુરુ પેલા જ્ઞાની હોવો એ જરૂરી છે, પૂર્વ શરત છે. એ જ્ઞાની હોય એ જ સદગુરુ પદમાં આવે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. બધાએ વિચારવાનો છે શું કે જેને દેહને વિશે મૂર્છા નથી એ પુરુષને નમસ્કાર છે. જ્યાં એની ચિંતના જોવા મળે તો સમજવું કે ઉભા રહ્યો, રોકાઈ જાઓ. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડા આદિથી ભિન્ન છે તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. કસોટીનું સૂત્ર આપ્યું છે કૃપાળુદેવે, કસોટીનું સૂત્ર આપ્યું છે આત્મજ્ઞાન માટેનું. દેહને જોનાર, દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી, જ્યાં બંનેની ભિન્નતા. દેહ તે આત્મા નથી, કોઈ કાળે દેહનું કોઈ સ્વરૂપ આત્મા નથી, અને આત્મા તે દેહ નથી, કોઈ પણ પ્રકારે કોઈ લક્ષણથી આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડા આદિથી ભિન્ન છે તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. ઉદાહરણ આપ્યું, ન્યાય આપ્યો, યુક્તિ આપી સમજવા માટે, જ્ઞાનીઓ તત્વને સમજવા માટે. શું તો કે દેહને ઘડાને જોનારો ઘડાથી ભિન્ન છે તો જ ઘડો જોઈ શકે. ઘડાને જોનારો ઘડાથી ભિન્ન છે, આ વાત બરોબર બેસાડી દેવી જોઈએ, એકદમ અણીશુદ્ધ તત્વજ્ઞાનથી. ઉત્પત્તિ લયનું શું છે? ઉત્પત્તિ લયનું જ્ઞાન તેથી જુદા વિના થાય ને કેમે ભાન. જેની વસ્તુની ઉત્પત્તિને લઈનું જો જ્ઞાન તને છે તો એ તું એનાથી જુદો ન હો તો કોઈ કાળે તને જ્ઞાન થાય નહીં. તો જેનું તને જ્ઞાન થયું એનાથી તું ભિન્ન છો. ઘડો જાણસ ને ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. ઘડાને તે જાણ્યું, પટને તે જાણ્યું, મકાનને તે જાણ્યું, જગતને તે જાણ્યું. જેને તે જાણ્યું, જે તારું જ્ઞેય, એનાથી જ્ઞાતા જુદો. તારા જ્ઞાનનો વિષય જે છે એ તારું જ્ઞેય, એ જ્ઞેયથી જ્ઞાતા જુદો. જો બે એક હોય તો તું એને ન જાણ. આત્માનો પર પ્રકાશક ગુણની અપેક્ષાએ આ વાતને સમજવી. ઘણાને તું જાણે છે, શું નિર્ણય લેવાનો કે હું ઘડાથી જુદો છું. મકાનને હું જાણું છું, હું મકાનથી જુદો છું. જગતને હું જાણું છું, હું જગતથી જુદો છું. એમ કે છે કે દેહનો જોનાર અને દેહને જાણનાર. જુઓ, આ આત્મા દેહનો જોનાર પણ છે અને દેહને જાણનાર છે. આ જોનાર અને જાણનાર બંને અપેક્ષાઓ બરોબર સમજી લ્યો. આપણા દેહને તો બીજા જુએ છે, પણ આપણી વેદના જાણે છે. આપણા મનમાં શું તોફાન ચાલે છે એને ખબર છે. પણ આ આત્માથી કઈ છાનું છે? આ દેહમાં ચાલતા તોફાનો, દેહની વ્યાધિ, દેહની વેદના, દેહની વ્યથા, દેહની પ્રતિકૂળતા, દેહના દુખાવા, દેહની પીડા જોવે તો બધા ડોક્ટર જુએ છે, સગા સંબંધીઓ જુએ છે. આ તો દેહને માત્ર જોતો નથી, ઘડાને જોઉં છું. પણ ઘડાની અંદરનું શું છે કદાચ હજી મને ન ખબર હોય, હજી જ્ઞાન દશા થાય તો એ ખબર પડે. પણ દેહમાં તો ખબર છે ને, સંયોગમાં છે ને. ઘડાના હજી સંયોગમાં નથી, એક ક્ષેત્ર નથી. ઘડાને જાણે છે તો ઘડાથી જુદો છું, તો દેહને પણ જોશ. જોનાર છો અને સાથોસાથ દેહનો તો પાછો જાણનાર. અને આ જાણનારમાં જ બધી આ મોકાણ થઈ ગઈ કે દેહને જાણે છે એટલે એને દેહ સાથે એકત્વ કર્યું. દેહને જાણે છે એટલે દેહ સાથે એકત્વ બુદ્ધિ કરી. પણ જાણનાર તે જુદો છે. જોનાર જેમ જુદો છે, પર પદાર્થોને જોણનાર જેમ જુદો છે, એમ પોતાના સ્વક્ષેત્રમાં એક જ ક્ષેત્રની અંદર રહેલો એવો દેહને તું આત્મા, એમાં તું દેહને જોયે છે અને જાણે પણ છે, છતાં તું જાણનાર છો અને એનાથી જુદો છો, દેહથી જુદો છો. જુદો છું માટે જ જાણસ. જીના અનુભવશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન, તેથી જુદા વિના થાય ને કેમે ભાન. એટલું બધું આ સાયન્ટિફિક પ્રિન્સિપલ છે કે આ પ્રિન્સિપલ ઉપર આખું રિસર્ચ કરે તો વર્લ્ડની અંદર આને તો ઇનામ મળે બધા ફિઝિક્સના. કે જેના અનુભવ વશ્ય ઉત્પન્ન લયનું જ્ઞાન, આ સર્વ પરિસ્થિતિને લાગુ પડે. જેના અનુભવમાં છે ઉત્પત્તિને લઈ બંનેનું જ્ઞાન, તો કે એથી જુદો ન હોય તો એને થાય નહીં. આ જેમ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ શોધ્યો ને, ટાઈમ અને સ્પેસ, રિલેટિવિટી, એમ આ પ્રકારના કૃપાળુ દેવે આપ્યા વિતરાગ વિજ્ઞાનના સિદ્ધાંતો છે. પણ જગતના વિજ્ઞાની તો ભૌતિક વિજ્ઞાનીઓ છે, પદાર્થના વિજ્ઞાનીઓ છે, આત્માના વિજ્ઞાનીઓ નથી. જેથી આત્માના વિજ્ઞાનની અંદર આ પ્રકારનું હશે ત્યારે એમ થશે કે આ સૂત્રો, એની આગળ પદાર્થનું વિજ્ઞાન તો તૃણવત છે. એવો સિદ્ધાંત સુધી કહ્યો છે જ્ઞાનીઓએ કે જેના અનુભવ વસ્ય ઉત્પન્ન લઈનું જ્ઞાન, તેથી જુદા વિના થાય ને કેમે ભાન. થાય જ નહીં, તને કોઈની ખબર ન પડે. જો તું જુદો ન હો તો તારા અનુભવમાં એની ઉત્પત્તિ પણ ન આવે, એનો લય પણ ન આવે. મને મારા શરીરની અંદર રોગની ઉત્પત્તિ પણ ખ્યાલમાં આવે છે અને એનો લય પણ ખ્યાલમાં આવે છે, ક્રમિક લય પણ ખ્યાલમાં આવે છે. કે દુખાવો હતો ઘણો હતો, ને આજે આઠાની છે, દયાની છે, ચારાની વધી ગયું છે, 50 ડિગ્રીનો ફેર છે. આ બધી વાત કોણ કરે છે? જાણનારો. એનો અનુભવ, એને દુખાવાનો જે ગઈકાલનો અનુભવ અને આજે દુઃખ, જો પીડા એમને એમ છે, અનુભવ બદલાઈ ગયો તો અનુભવ કરનારો કોઈ જુદો છે, એ નથી. દુખાવો શરીરમાં છે, એમાં હજી લય થયો નથી, પણ જાણનાર જુદો છે. એને એની બધી જ અવસ્થાને જાણી, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. અરે નહોતો થયો ત્યારે જાણતો હતો કે હાલતો હતો ત્યારે 10 માઇલ રોજના હાલો જાઓ તો કોઈ દી પગમાં કાંઈ થાય નહીં, અને આજે તો સાહેબ 2 માઇલ હાલવા એમાં આકરું, એમાં દાદરો ચડવો તો મોતના ઘા થાય છે. આ અનુભવનો જાણનાર. કેટલી સરસ નાની બાબતમાં જ્ઞાનીઓ આપણને આ વિતરાગ વિજ્ઞાનના મહાન સિદ્ધાંતો, આના ઉપર જો કોઈ કામ કરે. પણ સમજનારા નોબેલ પ્રાઇઝ આપે કોણ, એ તો સમજવો જોઈએ ને. આજે આનું નોબેલ પ્રાઇઝ કોણ આપે? એનાથી જે હોય વરિષ્ઠો એ આપે કે બીજો આપે? પણ અહીંયા નોબેલ પ્રાઇઝ એને મળી જાય. આત્મજ્ઞાનથી વિશેષ કોઈ નોબેલ પ્રાઇઝ નથી. આત્માથી સૌ હીન. આવા અનેક કેવડીઓને કેવળ જ્ઞાન થયું છે. એ આ બધા જગતના નોબેલ પ્રાઇઝ તો છૂછા જેવા લાગે, જ્યાં કેવળ જ્ઞાનની મહત્તા જોઈએ. લોકાલોકનું જ્ઞાન, પ્રત્યેક પદાર્થ અને પ્રત્યેક પદાર્થની 3 લોકની અંદર 3 કાળની પર્યાયો યુગપત જાણે. લ્યો, લગાવતારું ગણિત જે હોય તે અદભુત છે. ઓહો, દેહનો જોનાર જાણનાર એવો આત્મા, તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. આ ધર્મનો મર્મ, દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. અને કૃપાળુદેવે સાદું ઉદાહરણ આપ્યું કે ઘડાનો જોનાર જેમ ઘડાથી જુદો છે, એમ અહીંયા શબ્દ મૂક્યો દેહનો જોનાર અને જાણનાર દેહથી ભિન્ન છે. જો એમાં એક શબ્દ પાછો ઉમેરી દીધો, કેમ કે જ્ઞાની બધી જ જે સંભાવનાઓ છે, પોસિબિલિટી છે, બધા ઓલ સિચ્યુએશન હી કવર્સ. જ્ઞાનીની વાતમાં બધા સંયોગોનો સમાવેશ થઈ જાય, કોઈ બાકી ન રહે. આ એની અદ્ભુતતા છે. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. વિચાર કરતા, જો આ તો વાંચી લીધું, હું બોલો તમે સાંભળો તો વાત પૂરી થઈ નથી. સ્વાધ્યાય ક્યારે પૂરો થાય? વિચાર કરીએ. જો ઘરે જઈને આનું મનન, ચિંતન, અનુપ્રેક્ષા, નિધિ ધ્યાસન અને ધ્યાન કરવામાં આવે, 1/2 કલાકનું ધ્યાન માત્ર આના ઉપર જ થાય, એક જ વિષય ઉપર લાંબા સમય સુધી રે, એને ધ્યાન કહે છે. નિર્વિચાર નહીં, એક તત્વ નહીં વિચારની અંદર દીર્ઘકાળ સુધી, જેની સ્થિરતા છે. કારણ કે એમાંથી એને પ્રકાશ, જેમ જેમ સ્થિરતા થાય એમ એ તત્વ આલોકિત થાય, આવિર્ભાવ થાય, એનું તિરોહિત પણ દૂર થાય. અને તત્વ, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આ ઘડાને વિચાર કરતા કરતા પોતાના આત્માનો પ્રકાશ થઈ જાય. વિચાર કર, વિચાર તો પામ. એ કે છે, વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. અનુભવમાં જ આવશે, અનુભવથી સિદ્ધ થાય છે, તર્કથી નહીં, યુક્તિથી નહીં, વાણીથી નહીં, શબ્દથી નહીં, દલીલથી નહીં, વાદથી નહીં, વિવાદથી નહીં, વિતંડાવાદથી નહીં, વિખવાદથી નહીં, અનુભવથી. અને અનુભવ પ્રમાણ જ્યાં મળે તો બાકીના પ્રમાણને કોણ જીવે? તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય, વૃદ્ધિ, રૂપ આદિ પરિણામ જોઈ હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને તે નિર્ધાર રાખવો ઘટે છે. તો પછી જો આ બરોબર અનુભવ સિદ્ધ થાય કે આત્મા તે દેહ નથી ને દેહ તે આત્મા નથી, તો પછી એ ભિન્ન દેહ, હવે શબ્દ પ્રયોગ શું વાપરો? ભિન્ન દેહ. તો ભિન્ન દેહના એના સ્વાભાવિક પરિણામ શું છે? ક્ષય, વૃદ્ધિ, રૂપ, કુરૂપતા, એ પરિણામ જોઈને હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. હર્ષ શોકવાન શેમાં થાય છે? આ જીવ દેહના પરિણામ ઉપર. કેવા દેહના પરિણામ છે? ક્ષય થાય, વૃદ્ધિ થાય, સુરૂપ થાય, કુરૂપ થાય, ક્ષય વૃદ્ધિ રૂપ આદિ અનેક પરિણામ થાય. કોના? શરીરના પરિણામ થાય, પરિવર્તન થાય, બદલો થાય, એમાં હાનિ વૃદ્ધિ થાય. તો કે છે એમાં એને હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. આમાં ક્યાંય એને હર્ષ કે શોક કરવો એ એને ઘટતું નથી. કોને? જેને એ અનુભવ સિદ્ધ થયું છે કે દેહ તે આત્મા નથી. જો આટલી વાત બેઠી હોય તો દેહના પરિણામ જે છે કેવા છે? તો કે ક્ષય, હાનિ, વૃદ્ધિ, રૂપ આદિ. એમાં રંગ, રસ, રૂપ, વર્ણ અને શબ્દ આ બધામાં વધઘટ થાય. સાહેબ, હવે મને વર્ણની અંદર ઓછું દેખાય છે, શબ્દમાં ઓછા સંભળાય છે, ના કે બરોબર હવે કામ કરતું નથી, સાઇનસ છે, સ્વાદ હવે કંઈ ખબર નથી પડતી, જીભ બધી બેસ્વાદ થઈ ગયું છે, સ્પર્શમાં પણ કંઈ ખબર પડતી નથી, બધા રસકસ શરીરના વિરૂપ થઈ ગયા છે. ચહેરો જેટલો મારો સુંદર હતો એમાં ભોગ જગ્યો જો આલ્બમ રાખીને બેઠો હોય તો આલ્બમ ખોલતો જાય ને રોતો જાય. આહા, આ કોલેજ સમયનો મારો ફોટો, આ એ વખતના મેગેઝિનમાં આવ્યો હતો, આ તે વખતની છાપાની અંદર આવ્યો હતો, આ અમે આ પરણવા ગયા તારા સાબા બાપા ઠઠેડા હોય, આજે જોતો ખરો, મૂઠે રાખતો ખરો. કાપા આ બધા દેહના પરિણામ છે, પલટાતા પરિણામ છે. જો એક એક ખેલ જોયા કરતો જીવનના બધા, કેવા કેવા ખેલ થાય છે આ બદલાતા ખેલની અંદર. આ દેહ આવો અને છેલ્લે તો એ દેહ ગયો, પણ એ ગયો એ જોનાર તું ત્યારે નહીં. એની રક્ત તુલા થાય, સુવર્ણ તુલા થાય કે રૌપ્ય તુલા થાય એના ફોટા જોવા મળે તને, પણ એના અંત્ય સંસ્કાર થાય એ તને જોવા નહીં મળે. જ્ઞાની કહે છે કે તો પછી જો દેહ ભિન્ન છે તો સરળ વાત મૂકી દીધી હવે, તો પછી તેના ક્ષય વૃદ્ધિ રૂપ આદિ પરિણામ જોઈને હર્ષ શોકવાન થવું એ કોઈ રીતે ઘટતું નથી. ભાઈ, તો પછી તું આ કર્મ જો ભિન્ન લાગતું ન હોય ત્યાં સુધી તો આત્મ અજ્ઞાને સોચો, બીજું શું કરો, ત્યાં સુધી તો કોઈ બીજો વિકલ્પ નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો રાખવો ઘટે છે, બે શબ્દ મૂક્યા, નિર્ધાર કરવો અને પછી રાખવો. કારણ કે સ્વાધ્યાય મંદિરમાં તો નિર્ધાર થઈ જાય, અહીંયા બેઠો હોય ને પાક્કો નિર્ધાર થાય. શું? કે આત્મા જુદો છે, દેહ તે આત્મા નથી, આત્માથી દેહ ભિન્ન છે અને એના ક્ષય વૃદ્ધિમાં કોઈ કાળે કોઈ પણ પ્રકારનું પરિણામ થાય એમાં હર્ષ શોક કરવું ઘટે એમ નથી. જ્ઞાની કે નિર્ધાર કર્યો, અમે કહીએ છીએ રાખો. શબ્દ પ્રયોગ તો જુઓ, અમને તમને પોતાને મૂકે છે. જ્યાં સુધી આવી પૂર્ણ અસંગ દશા નથી ત્યાં સુધી એની તારતમ્યતામાં બદલ હોય પણ એ સંગથી અછૂત નથી. જ્ઞાની સંગથી જોડાયેલો છે, ઘેરાયેલો છે. કેટલો પોતાની જાતે અલિપ્ત રાખે છે એ તો મહાકષ્ટે રાખતા હોય છે, એનું આત્મબળ ઉપર છે. અમને તમને તે નિર્ધાર કરવો રાખવો ઘટે છે અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ અને જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ. સ્વરૂપ શું? તો દેહને આત્મા ભિન્ન છે. અને એનો ધ્વનિ શું? તો દેહના કોઈ પણ પ્રકારના પરિણામથી હર્ષ શોક કરવો ઘટતો નથી. આ જ્ઞાનીના માર્ગનો ધ્વનિ છે. વિશેષ તો પછી એમને છેલ્લું વાક્ય, વેપારમાં કોઈ યાંત્રિક વેપાર સૂજે તો હવેના કાળમાં કંઈક લાભ થવો સંભવે છે. ભાગીદારને કંઈ વેપાર સંબંધી સૂચના છે. પત્રની સમાપ્તિ થાય છે. પત્રમાં બે વાત મૂકી છે, પોતાનો ઉદ્વેગ, અનુકંપાને જે ઉપકાર, અને બીજી વાત મૂકી છે આત્મ અજ્ઞાન અને જ્ઞાનીના માર્ગનું સ્વરૂપ અને જ્ઞાનીના માર્ગનો ધ્વનિ. સત્પુરુષોનું યોગબળ જગતનું.